એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. હું છું તમારો યજમાન
અને હું છું આ ચર્ચામાં તમારી સાથે.
આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા જીવનનો અભિન્ન ભાગ છે, ભાષા. પણ એને જરા જુદી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીશું.
હા, આપણે પીએચ મેથ્યુઝના ભાષાશાસ્ત્ર પરના પ્રારંભિક કાર્ય વિશે વાત કરીશું. એમણે ભાષાના અભ્યાસને કેવી રીતે જોવો જોઈએ એની સુંદર રજૂઆત કરી છે.
અને આ વિષય મતલબ ભાષા આજે કેમ મહત્વનો છે?
જુઓ, આપણે દરરોજ ભાષાનો ઉપયોગ કરીએ છીએ, પણ ભાગ્યે જ વિચારીએ છીએ કે એની પાછળ કેટલી જટિલ વ્યવસ્થા છે. એ માત્ર બોલચાલનું સાધન નથી.
બરાબર. એ આપણા વિચારો, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આ બધું ઘડવામાં મદદ કરે છે.
અને મેથ્યુઝનું કામ આપણને ભાષા વિશેની જે સામાન્ય, ક્યારેક ખોટી ધારણાઓ હોય છે ને, એનાથી આગળ લઈ જાય છે, એકદમ વૈજ્ઞાનિક રીતે.
હા, અને આજના સમયમાં જ્યાં સ્પષ્ટતા અને સમજણ ખૂબ જરૂરી છે, ત્યાં ભાષા કેવી રીતે કામ કરે છે જાણવું ઉપયોગી થઈ શકે છે. તો શરૂઆત કરીએ લેખકથી, પીએચ મેથ્યુઝ, પીટર હ્યુગો મેથ્યુઝ. એમના વિશે થોડું જણાવશો, કોણ હતા એ?
પીએચ મેથ્યુઝ બ્રિટનના ખૂબ જાણીતા અને આદરણીય ભાષાશાસ્ત્રી હતા. એમનું જીવનકાળ 1934થી 2023 સુધીનું રહ્યું. તેઓ લાંબો સમય કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષાશાસ્ત્રના પ્રોફેસર હતા અને એમનું મુખ્ય કામ શબ્દરચના એટલે કે મોર્ફોલોજી અને વાક્યરચના એટલે કે સિન્ટેક્સ એ ક્ષેત્રોમાં હતું.
એટલે વિષયના તો પાક્કા જાણકાર હતા, પણ ઘણીવાર શું થાય કે મોટા વિદ્વાનોની વાત સમજવી અઘરી પડે. મેથ્યુઝમાં શું અલગ હતું?
એ જ એમની ખાસ વાત હતી. એમની પાસે ગહન જ્ઞાન તો હતું જ, પણ એ જટિલ સિદ્ધાંતોને એટલી સરળ અને સ્પષ્ટ ભાષામાં સમજાવી શકતા હતા કે વાત સીધી ઉતરી જાય.
એટલે કે અઘરા પારિભાષિક શબ્દોનો બહુ ઉપયોગ ના કરે.
હા, બને ત્યાં સુધી ટાળે અને રોજબરોજના સેરેલાઈથી સમજાય એવા ઉદાહરણો આપે. એમને ખબર હતી કે સામાન્ય વાચકને કેવી રીતે વાત પહોંચાડવી, જાણે કોઈ નિષ્ણાત દોસ્ત આપણને સમજાવી રહ્યો હોય.
વાહ, અને એમનો દ્રષ્ટિકોણ પણ કંઈક અલગ હતો એમ કહેવાય છે.
હા, કારણ કે એમણે 20મી સદીમાં ભાષાશાસ્ત્રમાં જે મોટા ફેરફારો થયા, જેમ કે નોઆમ ચોમ્સ્કીની ક્રાંતિ, એ બધું એમણે જોયું હતું, અનુભવ્યું હતું. એટલે એ કોઈ એક વિચારધારા સાથે બંધાઈ ન ગયા. એ આખા ક્ષેત્રનું એક સંતુલિત ચિત્ર રજૂ કરી શક્યા. એટલે એમનું પુસ્તક કોઈ એક થિયરી શીખવા માટે નહીં, પણ આખા ભાષાશાસ્ત્રના વિષયને સમજવા માટે એક ઉત્તમ પ્રારંભિક માર્ગદર્શિકા જેવું છે.
તો હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મેથ્યુઝ શું કહેવા માગે છે ભાષા વિશે?
મૂળ વાત એ છે કે ભાષા, જે આપણને સાવ સહેલી લાગે છે ને, એ વાસ્તવમાં એક અત્યંત જટિલ અને સુવ્યવસ્થિત પ્રણાલી છે, અને એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ થઈ શકે છે અને થવો જોઈએ.
એટલે જેમ ભૌતિક વિજ્ઞાન કે જીવ વિજ્ઞાન છે, એમ ભાષાનું પણ વિજ્ઞાન છે.
બરાબર. ભાષાશાસ્ત્ર એ ભાષાનું વિજ્ઞાન છે, પણ અહીં એક બહુ મહત્વનો તફાવત સમજવો જરૂરી છે.
કયો તફાવત?
એ કે ભાષાશાસ્ત્ર એ નિયમનકારી નથી. મતલબ એ એમ નથી કહેતું કે આમ જ બોલવું જોઈએ કે આ રીતે લખવું એ જ સાચું.
ઓ, એટલે નિશાળના વ્યાકરણના નિયમો જેવું નહીં કે આ સાચું ને આ ખોટું?
ના, બિલકુલ નહીં. ભાષાશાસ્ત્ર વર્ણનાત્મક છે. એ તો ફક્ત અભ્યાસ કરે છે કે લોકો ખરેખર ભાષાનો ઉપયોગ કેવી રીતે કરે છે, એનું નિરીક્ષણ કરે, વિશ્લેષણ કરે અને એની પાછળની વ્યવસ્થા સમજવાનો પ્રયત્ન કરે.
સમજાવું. જેમ કોઈ જીવવિજ્ઞાની પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે, એમને સુધારવાનો પ્રયત્ન ન કરે.
બરાબર, એ જ રીતે. એટલે મુખ્ય પ્રશ્ન એ છે કે ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવો એટલે શું,
અને એનો જવાબ શું મળે છે?
જવાબ એ છે કે ભાષાના જુદા જુદા પાસાઓ, જેમ કે ધ્વનિ કેવી રીતે કામ કરે છે ફોનોલોજી, શબ્દો કેવી રીતે બને છે મોર્ફોલોજી, વાક્યો કેવી રીતે રચાય છે સિન્ટેક્સ, અર્થ કેવી રીતે નિષ્પન્ન થાય છે સિમેન્ટિક્સ, અને સંદર્ભમાં ભાષાનો ઉપયોગ કેવી રીતે થાય છે પ્રેગ્મેટિક્સ, આ બધાનું પદ્ધતિસર વિશ્લેષણ કરવું.
એટલે ભાષાને ટુકડાઓમાં વહેંચીને સમજવી.
હા, અને એ સમજવાથી ખ્યાલ આવે છે કે ભાષા કોઈ રેન્ડમ વસ્તુ નથી, એ એક તાર્કિક, ઘણ સ્તરોવાળી અને સતત બદલાતી સિસ્ટમ છે. અને આ પુસ્તક એવા કોઈ પણ વ્યક્તિ માટે છે જેમને ક્યારે પણ આશ્ચર્ય થયું હોય કે ભાષામાં આ બધું કેવી રીતે કામ કરે છે.
ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય ખ્યાલો જોઈએ. મને પેલો ફર્ડિનન્ડ ડી સોસ્યુરનો વિચાર બહુ રસપ્રદ લાગેલો, ભાષાકીય ચિહ્ન, લિંગ્વિસ્ટિક સાઇન અને એની મનસ્વિતા, આર્બિટ્રેરીનેસ, એ શું છે, જરા સરળ રીતે સમજાવશો?
હા, ચોક્કસ. સોસ્યુરને આધુનિક ભાષાશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. એમણે કહ્યું કે ભાષા ચિહ્નોની બનેલી છે. દરેક ચિહ્નના બે ભાગ હોય છે, એક તો સિગ્નિફાયર એટલે કે ધ્વનિ છબી, જેમ કે આપણે કૂતરો બોલીએ ત્યારે જે અવાજ આવે છે તે.
ઓકે, કૂતરો.
અને બીજો ભાગ છે સિગ્નિફાઇડ, એટલે કે એ ધ્વનિ સાથે જોડાયેલો ખ્યાલ, મતલબ કે આપણા મનમાં જે કૂતરાનું ચિત્ર કે વિચાર આવે છે તે.
બરાબર, ધ્વનિ અને વિચાર.
હવે સોસ્યુરની ક્રાંતિકારી વાત એ હતી કે આ સિગ્નિફાયર, ધ્વનિ અને સિગ્નિફાઇડ, ખ્યાલ વચ્ચેનો સંબંધ મનસ્વી, આર્બિટ્રરી છે. એટલે કે કૂતરો શબ્દના ધ્વનિ અને કૂતરાના પ્રાણી વચ્ચે કોઈ કુદરતી, લોજિકલ કનેક્શન નથી.
એટલે એવું જરૂરી નથી કે ચાર પગવાળા ભસતા પ્રાણી માટે કૂતરો એવો જ અવાજ હોવો જોઈએ.
બિલકુલ નહીં. અંગ્રેજીમાં એને ડોગ કહે છે, હિન્દીમાં કૂતા, ફ્રેન્ચમાં શિયન. ધ્વનિ સાવ અલગ અલગ છે, પણ ખ્યાલ તો એ જ છે. આ સંબંધ ફક્ત સમાજે નક્કી કરેલો છે, પરંપરાથી ચાલ્યો આવે છે.
અચ્છા, એટલે જ જુદી જુદી ભાષાઓ છે.
હા, અને આ મનસ્વિતાને કારણે જ ભાષા ખૂબ લવચીક, ફ્લેક્સિબલ બને છે. આપણે નવા ખ્યાલો માટે નવા શબ્દો બનાવી શકીએ છીએ. જો ધ્વનિ અને અર્થ વચ્ચે કુદરતી સંબંધ હોત તો ભાષા કદાચ આટલી વિકસી ન શકી હોત.
આ ખરેખર વિચારવા જેવી વાત છે. રોજ વાપરીએ પણ આવું વિચાર્યું નહોતું.
હવે વાત કરીએ રચનાની. ભાષામાં ધ્વનિ પછી આવે શબ્દો. શબ્દો કેવી રીતે બને છે એનો અભ્યાસ એટલે મોર્ફોલોજી.
હા, જેમ આપણે વાત કરી હતી કે શબ્દોને નાના અર્થપૂર્ણ ભાગોમાં તોડી શકાય, જેમ કે ખુરશીઓમાં ખુરશી અને બહુવચન માટે ઓ.
બરાબર. આ નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફીમ કહેવાય. ખુરશી એ ફ્રી મોર્ફીમ છે, કારણ કે એ એકલો શબ્દ તરીકે વપરાઈ શકે છે.
અને ઓ
એ બાઉન્ડ મોર્ફીમ છે, એને હંમેશા કોઈક શબ્દ સાથે જોડાવવું પડે, એ એકલું ના આવી શકે. જેમ કે ઉપસર્ગો, અ, જેમ કે અસત્યમાં, કે પ્રત્યયો, પણું, જેમ કે બાળપણમાં. આ બધા બાઉન્ડ મોર્ફીમ છે.
અને આ મોર્ફીમ જોડાઈને શું કરે?
બે મુખ્ય કામ કરે છે. એક છે ઇન્ફ્લેક્શન. એમાં મોર્ફીમ ઉમેરવાથી શબ્દનો મૂળ અર્થ નથી બદલાતો, પણ વ્યાકરણની માહિતી મળે છે. જેમ કે ઓથી વચન બદલાયું, ખુરશીનું ખુરશીઓ થયું. અથવા ક્રિયાપદમાં કાળ બતાવવા માટે, જેમ કે લખે છે માંથી લખ્યું.
ઓકે, અને બીજું?
બીજું છે ડેરિવેશન. આમાં મોર્ફીમ ઉમેરવાથી નવો શબ્દ બને છે જેનો અર્થ કે પછી એનો પ્રકાર, જેમ કે સંજ્ઞામાંથી ક્રિયાપદ, બદલાઈ શકે છે. જેમ કે દયાળુ વિશેષણમાંથી દયાળુતા સંજ્ઞા, અથવા રમ ધાતુમાંથી રમત સંજ્ઞા અને રમતિયાળ વિશેષણ.
એટલે શબ્દોની અંતર પણ એક આખી દુનિયા છે, અને પછી આ શબ્દો ભેગા મળીને વાક્ય બનાવે છે. એની રચના એટલે સિન્ટેક્સ. તમે કહ્યું કે એ રેખીય નથી પણ પદાનુક્રમિક, એ જરા સમજાવશો?
હા, વાક્ય ફક્ત શબ્દોની હરોળ નથી, એમાં એક માળખું છે. શબ્દો ભેગા મળીને શબ્દ સમૂહો બનાવે છે, અને એ શબ્દ સમૂહો ભેગા મળીને વાક્ય બનાવે છે. જેમ કે પેલા ઊંચા છોકરાએ લાલ દડો ફેંક્યો. આમાં પેલા ઊંચા છોકરાએ એક એક આખું યુનિટ છે, એક સંજ્ઞા શબ્દ સમૂહ, નાઉન ફ્રેઝ. અને લાલ દડો ફેંક્યો એ બીજો મોટો ભાગ છે, ક્રિયાપદ શબ્દ સમૂહ, વર્બ ફ્રેઝ, જેની અંદર લાલ દડો પાછો બીજો સંજ્ઞા શબ્દ સમૂહ છે. આ એક ઝાડની ડાળીઓ જેવી રચના છે.
અચ્છા, એટલે એક ઘટકની અંદર બીજો ઘટક, એમ.
બરાબર. અને આ રચનાને કારણે જ ક્યારેક અસ્પષ્ટતા આવે છે. પેલું ઉદાહરણ યાદ છે, મેં ટેલિસ્કોપવાળા માણસને જોયો.
હા હા, ટેલિસ્કોપ કોની પાસે હતું એ સ્પષ્ટ નથી થતું.
કેમ? કારણ કે વાક્યની આંતરિક રચના બે રીતે સમજી શકાય છે. કાં તો ટેલિસ્કોપવાળો માણસ પાસે ટેલિસ્કોપ, અથવા ટેલિસ્કોપ વડે જોયો મારી પાસે ટેલિસ્કોપ. આ પદાનુક્રમિક રચનાને કારણે જ આવું બને છે.
અને આ જ્ઞાન, આ નિયમો એ આપણા મનમાં ક્યાંક છુપાયેલા છે, જેના આધારે આપણે નવા વાક્યો બનાવીએ છીએ. પેલો ચોમ્સ્કીનો જનરેટિવ ગ્રામરનો ખ્યાલ?
હા, એ જ. ચોમ્સ્કીની મોટી વાત એ છે કે આપણા મગજમાં ભાષાના નિયમોનો એક મર્યાદિત સેટ છે, પણ એ નિયમોનો ઉપયોગ કરીને આપણે અમર્યાદિત સંખ્યામાં નવા, વ્યાકરણની દ્રષ્ટિએ સાચા વાક્યો બનાવી શકીએ છીએ અને સમજી શકીએ છીએ.
એટલે આપણે વાક્યો ગોખતા નથી?
ના, આપણે નિયમોનું અજાગ્રત જ્ઞાન ધરાવીએ છીએ. એ જ આપણી ભાષાકીય ક્ષમતા છે. આ ખરેખર અદ્ભુત છે.
આપણે રચનાની વાત કરી, ધ્વનિ, શબ્દ, વાક્ય, પણ આ બધાનો અર્થ કેવી રીતે નક્કી થાય છે? શું દરેક શબ્દનો એક જ ચોક્કસ અર્થ હોય?
ના, એ એટલું સીધું નથી. અહીં ભાષાશાસ્ત્રની બે શાખાઓ મદદ કરે છે. એક છે સેમેન્ટિક્સ. એ શબ્દો અને વાક્યોના શાબ્દિક મૂળભૂત અર્થનો અભ્યાસ કરે છે, જેમ ડિક્શનરીમાં આપ્યો હોય તેવો અર્થ.
દાખલા તરીકે, કેબલ એટલે ચાર પાયાવાળું ફર્નિચર.
હા, એનો શાબ્દિક અર્થ થયો. પણ પછી આવે છે પ્રેગ્મેટિક્સ. એ વાતનો અભ્યાસ કરે છે કે વાસ્તવિક વાતચીતમાં સંદર્ભ, કોન્ટેક્સ્ટ પ્રમાણે એ જ શબ્દોનો અર્થ કેવી રીતે બદલાય છે, અથવા શું વધારાનો અર્થ સૂચિત થાય છે.
એનું કોઈ ઉદાહરણ?
તમે કોઈના ઘરે ગયા અને એ પૂછે, ચા લેશો? અને તમે કહો, મારે હમણાં જ દવા લીધી છે. હવે શાબ્દિક રીતે તમે ફક્ત એક હકીકત જણાવી, પણ સામેવાળી વ્યક્તિ સમજી જશે કે તમે ચા માટે ના પાડી રહ્યા છો.
બરાબર, મેં ના તો કહ્યું જ નથી, પણ મારો કહેવાનો મતલબ એ જ હતો.
આ જે ગર્ભિત અર્થ છે એ પ્રેગ્મેટિક્સનો વિષય છે. આપણે બોલનારનો ઈરાદો, સ્પીકર મીનિંગ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ક્યારેક શાબ્દિક અર્થ, સેન્ટેન્સ મીનિંગથી અલગ હોઈ શકે છે.
એટલે સફળ વાતચીત માટે ખાલી શબ્દો સમજવા પૂરતા નથી, પણ સંદર્ભ અને ઈરાદો સમજવો પણ જરૂરી છે.
બિલકુલ. અને મોટાભાગે આપણે અજાણતા જ એકબીજાને સહકાર આપતા હોઈએ છીએ વાતચીતમાં. ગ્રાઇસનો સહકારી સિદ્ધાંત કહે છે કે આપણે ધારી લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ સાચું, જરૂરી અને મુદ્દાસર બોલવાનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે કોઈ આ ધારણા તોડે, ત્યારે જ આપણે ગર્ભિત અર્થ શોધવા પ્રેરાઈએ છીએ. અને ભાષા ફક્ત આ નિયમો અને રચનાનો સમૂહ નથી, એ તો જીવંત વસ્તુ છે જે સમાજ, મન અને સમય સાથે સતત જોડાયેલી રહે છે.
હા, એમાં મને પેલી વાત બહુ રસપ્રદ લાગે છે. બાળકો ભાષા કેવી રીતે શીખે છે? લેંગ્વેજ એક્વિઝિશન જાણે કોઈ ચમત્કાર હોય એમ લાગે. 3-4 વર્ષનું બાળક આટલું બધું ક્યાંથી શીખી લે છે?
એ ખરેખર ભાષાશાસ્ત્રની સૌથી મોટી અજાયબીઓમાંની એક છે. તમે વિચારો, બાળક જે ભાષા સાંભળે છે એ ઘણીવાર સંપૂર્ણ નથી હોતી. મોટાઓ પણ બોલવામાં ભૂલો કરે, વાક્યો અધૂરા છોડે.
હા,
એને ચોમ્સ્કી પોવર્ટી ઓફ સ્ટિમ્યુલસ કહે છે. બરાબર, એટલે કે બાળકને મળતી માહિતી મર્યાદિત છે.
બરાબર. તેમ છતાં દુનિયાનું દરેક સામાન્ય બાળક પોતાની માતૃભાષાના જટિલ નિયમો શીખી લે છે. ભૂલો કરતું પણ અંતે તો શીખી જ લે છે. આ કેવી રીતે શક્ય બને?
તો શું જવાબ છે એનો?
ચોમ્સ્કી અને એમના જેવા વિચારકો માને છે કે માનવ મગજ જન્મજાત રીતે જ ભાષા શીખવા માટે તૈયાર હોય છે. આપણી અંદર એક યુનિવર્સલ ગ્રામર, યુજી નામની બ્લુપ્રિન્ટ હોય છે, જે બધી માનવ ભાષાઓના મૂળભૂત સિદ્ધાંતો ધરાવે છે.
એટલે ભાષા શીખવી એ આપણી પ્રકૃતિ છે, જેમ ચાલતા શીખવું, લગભગ એવું જ. આ યુનિવર્સલ ગ્રામર બાળકને સાંભળેલી ભાષામાંથી નિયમો તારવવામાં મદદ કરે છે. આ એક ખૂબ પ્રભાવશાળી વિચાર છે, જે ભાષાને આપણી જૈવિક ઓળખનો ભાગ માને છે.
ખરેખર અદ્ભુત છે. અને સમાજ સાથે ભાષાનો શું સંબંધ? આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં જ જુદા જુદા વિસ્તારોમાં લોકો અલગ રીતે બોલે છે. કોઈક જમ કે કોઈ કેમ.
હા, એ સમાજ ભાષાશાસ્ત્ર સોશિયોલિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ ક્ષેત્ર છે. એ બતાવે છે કે ભાષાની આ વિવિધતા, એટલે કે બોલીઓ, ડાયલેક્ટ્સ અને લહેકા, એક્સેન્ટ્સ, એ કોઈ ખામી નથી. એ વ્યવસ્થિત હોય છે અને સામાજિક કારણો સાથે જોડાયેલી હોય છે.
એટલે કોઈ બોલી સારી કે ખરાબ ન કહી શકાય?
ભાષાશાસ્ત્રીની દ્રષ્ટિએ તો બિલકુલ નહીં. દરેક બોલીના પોતાના નિયમો અને વ્યવસ્થા હોય છે. આપણે જેને પ્રમાણભૂત ગુજરાતી કહીએ છીએ એ પણ એક બોલી જ છે, જેને કદાચ શિક્ષણ, મીડિયા કે વહીવટમાં વધુ સ્થાન મળ્યું હોય, પણ એ ભાષાકીય રીતે બીજી બોલીઓ કરતાં ચડિયાતી નથી.
આ સમજણ તો સમાજમાં સહિષ્ણુતા વધારવામાં મદદ કરે.
ચોક્કસ. અને બીજું, આપણે બોલવાની રીત પરિસ્થિતિ પ્રમાણે પણ બદલાય છે. મિત્રો સાથે અલગ રીતે બોલીએ, ઓફિસમાં અલગ રીતે, એને રજિસ્ટર કહેવાય.
અને ભાષા સમય સાથે પણ બદલાય છે, ખરું? ઐતિહાસિક ભાષાશાસ્ત્ર.
હા, ભાષા ક્યારેય સ્થિર નથી હોતી. નવા શબ્દો ઉમેરાય, જૂના ભૂલાય, ઉચ્ચાર બદલાય, વાક્યરચનામાં ફેરફાર થાય, આ બધું સતત ચાલતું રહે છે. ઐતિહાસિક ભાષાશાસ્ત્ર આ ફેરફારોનો અભ્યાસ કરે છે અને ભાષાઓના કુળ, લેંગ્વેજ ફેમિલીઝ શોધે છે, જેમ કે ઇન્ડો યુરોપિયન કુટુંબ, જેમાં ગુજરાતી પણ આવે છે.
એટલે ભાષાનું બદલાવું એ ખરાબ નથી?
ના, એ તો જીવંત હોવાની નિશાની છે. ભાષા સમાજની જરૂરિયાતો પ્રમાણે પોતાને અનુકૂળ કરતી રહે છે.
સરસ. તો આપણે ઘણી બધી વાતો કરી. આખી ચર્ચામાંથી જો મુખ્ય 3-4 વિચારો તારવવા હોય જે શ્રોતાઓને યાદ રહે, તો એ કયા હોઈ શકે?
પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો, ભાષાશાસ્ત્ર વર્ણનાત્મક છે, નિયમનકારી નહીં. એ શું છે એનું વર્ણન કરે છે, શું હોવું જોઈએ એ નક્કી નથી કરતું.
હા, આ ખાસ યાદ રાખવા જેવું છે. આપણે ત્યાં ગુજરાતમાં જ કેટલી બધી બોલીઓ છે, સુરતી, કાઠિયાવાડી, ચરોતરી. કોઈને ખોટી કહેવાને બદલે એની વિવિધતાને સમજવી અને સ્વીકારવી.
બરાબર. બીજો મુદ્દો, ભાષા એક અત્યંત વ્યવસ્થિત બહુસ્તરીય પ્રણાલી છે અને આપણી પાસે એનું અજાગૃત છુપાયેલું જ્ઞાન છે. આ જ્ઞાન આપણને નવા વાક્યો બનાવવાની અમર્યાદિત ક્ષમતા આપે છે.
આ સમજાય એટલે ખબર પડે કે નાનું બાળક જે સરળતાથી ભાષા બોલે છે એ કેટલો મોટો ચમત્કાર છે. અને આ જ સિદ્ધાંતો પર આજે વોઇસ એસિસ્ટન્ટ અને ટ્રાન્સલેશન ટૂલ્સ કામ કરે છે.
ત્રીજો, ભાષાકીય ચિહ્ન મનસ્વી છે, એટલે કે શબ્દના ધ્વનિ અને અર્થ વચ્ચે કોઈ કુદરતી સંબંધ નથી. આ પરંપરા પર આધારિત છે.
અને એટલે જ જુદી જુદી ભાષાઓ શક્ય બની છે. પાણી માટે કેટલા બધા અલગ અલગ શબ્દો છે દુનિયામાં.
અને ચોથો મુદ્દો, ભાષાને તેના સંદર્ભ, સમાજ, મન, ઇતિહાસથી અલગ ન કરી શકાય. ભાષા ફક્ત નિયમોનો સંગ્રહ નથી, એ માનવ અનુભવનો એક અભિન્ન ભાગ છે.
સાચી વાત. આપણી સામાજિક ઓળખ, આપણી વિચારવાની રીત, આ બધું ભાષા સાથે જોડાયેલું છે. પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય, જેમ કે પેલી વાત કે ભાષાશાસ્ત્રીનું કામ સાચું શું છે તે નક્કી કરવાનું નથી, પરંતુ લોકો વાસ્તવમાં જે કહે છે તેની પાછળના વ્યવસ્થિત સિદ્ધાંતોનું વર્ણન કરવાનું છે.
આ એકદમ પાયાની વાત છે.
હા, અને પેલું યુનિવર્સલ ગ્રામરનો વિચાર.
એક બાળક મર્યાદિત પુરાવાના આધારે અત્યંત જટિલ વ્યાકરણ શીખે છે. એકમાત્ર સંભવિત સમજૂતી એ છે કે બાળક ભાષા માટે પૂર્વ પ્રોગ્રામ કરેલ બ્લુપ્રિન્ટ સાથે જન્મે છે. આ માનવ મનની શક્તિ તરફ ઇશારો કરે છે.
અને મને પેલું પણ ગમ્યું કે ભાષા પરિવર્તન એ પતન નથી, પરંતુ અનુકૂલન છે. આ ભાષાના ભવિષ્ય માટે એક સકારાત્મક દૃષ્ટિકોણ આપે છે. આપણે ઘણીવાર ચિંતા કરીએ છીએ કે ભાષા બગડી રહી છે, પણ આ વિચાર અલગ છે.
બરાબર. ભાષા બદલાય છે કારણ કે આપણી દુનિયા બદલાય છે, આપણી જરૂરિયાત બદલાય છે. આ બધી જાણકારીનો વ્યવહારમાં શું ઉપયોગ, શું ફાયદો થાય આ બધું સમજવાથી?
ઘણો ફાયદો થઈ શકે. પહેલું તો સંવાદ અને સમજણ સુધરે. જ્યારે આપણે સમજીએ કે લોકોની બોલી કે ભાષા અલગ કેમ છે, ત્યારે આપણે વધુ સહાનુભૂતિથી વાત કરી શકીએ. બીજા પ્રદેશના કે બીજા સમુદાયના લોકોની ભાષાને ઓછી આંકવાને બદલે સમજી શકીએ.
સાચી વાત છે. બીજું, નવી ભાષા શીખવામાં મદદ મળે. જો આપણને ખબર હોય કે શબ્દો કેવી રીતે બને છે, મોર્ફોલોજી, કે વાક્યો કેવી રીતે રચાય છે, સિન્ટેક્સ, તો નવી ભાષાના નિયમો સમજવા સહેલા પડે.
અને ત્રીજું, વિવેચનાત્મક વિચારશક્તિ વધે. આપણને ખબર પડે કે ભાષાનો ઉપયોગ કેવી રીતે અભિપ્રાયો ઘડવા, સમજાવવા કે ક્યારેક છેતરવા માટે પણ થઈ શકે છે. રાજકારણ હોય, જાહેરાતો હોય કે મીડિયા હોય.
બરાબર. આપણે ભાષાના ઉપયોગ પાછળનો ઈરાદો સમજતા થઈએ. અને ચોક્કસપણે આજે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLPનો વિકાસ થઈ રહ્યો છે, એનો પાયો તો ભાષાશાસ્ત્રના આ સિદ્ધાંતો જ છે.
અને છેલ્લે કદાચ સૌથી મહત્વનું, આપણી પોતાની ભાષા અને બોલવાની ક્ષમતા પ્રત્યે આદર અને અહોભાવ વધે, આપણે જે ચમત્કાર રોજ કરીએ છીએ એની કદર થાય. ખૂબ સરસ ચર્ચા થઈ. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો આખી વાતમાં સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ હતી કે ભાષા કેટલી બધી વ્યવસ્થિત અને નિયમબદ્ધ છે. ભલે આપણને એવું ના લાગતું હોય, એની પાછળનું ગણિત જેવું લોજિક જાણવું એ રોમાંચક હતું.
અને મારા માટે હંમેશની જેમ પેલો બાળક ભાષા કેવી રીતે શીખે છે એ વિચાર, યુનિવર્સલ ગ્રામર અને માનવ મનની જન્મજાત ક્ષમતા, એ ખરેખર અદ્ભુત છે અને આપણને આપણી સંભાવનાઓ વિશે વિચારતા કરી મૂકે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ, જેના પર આપણે વિસ્તૃત ચર્ચા નથી કરી પણ એ વિચારવા જેવો છે. શું આપણી ભાષા આપણી વિચારવાની રીતને આકાર આપે છે? શું આપણે જે ભાષા બોલીએ છીએ તેનાથી આપણી વિચારવાની ક્ષમતા મર્યાદિત થાય છે કે વિસ્તરે છે?
હા, આ ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ એક ખૂબ જ ગહન અને રસપ્રદ વિષય છે, જેના પર ક્યારેક ફરી વાત કરીશું.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.